एक जगह महू नहीं जा।
भगवान પોતાના શ્રીમુખથી પ્રજાજનોની સાથે બેસીને એક રાજા એક શાસક સૌ પ્રજાજનોની વચ્ચે બેસીને અને માત્ર વહીવટી કાર્ય નહીં સત્સંગ કરાવી રહ્યા કે જે સત્સંગને બિનુ સત્સંગ ને પાવહી પ્રાણી એ સુખ એ આનંદ સત્સંગ વગર પ્રાપ્ત કરી શકતા નથી. જે સત્સંગ માટે તુલસીજીએ કહ્યું બિનુ સત્સંગ વિવેક ન હોય, એ વિવેક વાળું જીવન સત્સંગ બનાવી શકે. હરિરામજી મહારાજ પણ મહારાજને વિનંતી કરતા કે સત્સંગ વિના મારે નહીં ચાલે. હરિરામજી મહારાજ વડોદરામાં જેમની સમાધિ છે, મહારાજના સૌથી મોટા છે, તો આ સત્સંગ હતી મદમંગલ મૂલા. સત્સંગ એ તો આનંદ અને પ્રેમનું મંગલનું મૂળ છે. જો માણસના જીવનમાંથી સત્સંગ ખોવાઈ જાય ને તો સુખ કે આનંદ ક્યારેય પણ મેળવી શકતો નથી. અને જે મળે એ પણ ક્ષણિક હશે, ક્ષણભંગુરતા હશે એની અંદર. પણ શાશ્વતતા વાસ્તવિકતા જો સુખ શાંતિમાં અને આનંદમાં જોઈતી હોય તો માત્ર સત્સંગમાં જ પ્રાપ્ત. અને એટલા માટે જ હરિરામજી મહારાજે એટલી બધી અગત્યતા બતાવી કે મને બેણ તમારા બહુ સાલે, સત્સંગ વિના મારે નહીં ચાલે. ખાધા વગર કદાચ અઠવાડિયું કાઢી ન ખાય, પણ સત્સંગ વગર તો સહેજે ના ચાલે. જેમ શ્વાસ વગર જીવાય નહીં એમ સત્સંગ વગર પણ જીવન ઘડાય. જેમ આહાર એ શરીરનું પોષણ કરે છે અને સત્સંગ એ આત્મપોષણ આત્મબળા. અને એટલે જ મહારાજની આગળ વિનંતી કરતા સત્સંગની એટલી બધી અગ્રિમતા આપી, એટલો બધો ભાર મૂક્યો, એટલો બધો આગ્રહ રાખ્યો હરિરામજી મહારાજે કે મારે નહીં જ ચાલે. ઘણી વાર માણસ કે આના વગર હું જરાય ન ભાઈ નહીં લઉં, જરાય નહીં ચલાવી લઉં, સહેજ પણ નહીં ચાલે. ઘણી વાર માણસ હઠે ચડી જાય. તો એ આગ્રહ અહીંયા આગળ સત્સંગમાં મૂક્યો. ભગવાન સ્વયં પણ આટલું બધું રાજકાજ છે, પોતે રાજા છે સ્વયં, છતાંય સત્સંગનો સમય નિયમિત કાઢે છે. અને જેવો રાજા એવી પ્રજા. ભગવાન સ્વયં રાજા તરીકે બિરાજ્યા છે અને ખૂબ પ્રેમથી સત્સંગને એટલો બધો આવકારે છે. ઋષિઓ પણ ઘેર આવે છે, નારદજી આવે, સનકાદિક ઋષિઓ આવે, વશિષ્ઠજી મહારાજ આવશે આગળ. નારદજી તો આવી ગયા, સનકાદિક ઋષિઓ પણ આવી ગયા. હવે જ્યાં સત્સંગ થતો હોય ત્યાં સંતો ને ઋષિઓ, અંતે પાછા સંયમી ઋષિઓ આવે, ત્યાગપરાયણ ઋષિઓ આવે જેનામાં ત્યાગ હોય, વૈભવ માટે સહેજ પણ એનામાં આસક્તિ કે અધ્યાસ ના હોય. તે અધ્યાસ વૈભવ કે ની આસક્તિ વિનાના એવા સંતો ભગવાનની સમીપમાં કે ચલો ભગવાન જેવા ભગવાન જેને મળવાનું છે એ જ સત્સંગ કરાવે છે. સત્સંગ દ્વારા ભગવાનને મળાય, પણ અહીંયા આગળી ભગવાન વડે સત્સંગ મળી રહ્યો. તો બિનુ સત્સંગ ન પાવહી પ્રાણી. આ ભક્તિ એ સ્વતંત્ર છે, સત્સંગ વગર પ્રાપ્ત થઈ નથી. અને એ પણ સંત સિવાય જે કોઈ અનુભવી હોય. અનુભવી એટલે સાંભળેલું એકલું નહીં, વાંચેલું એકલું નહીં, સાંભળેલું બોલેલું એ તો માહિતી ગણાય. સાંભળ્યું હોય માહિતી મેળવી, વાંચ્યું માહિતી મેળવી, પણ જયારે એનો અનુભવ કરે, જયારે એને પોતાને સમજાય વાસ્તવિકતા જીવનની અંદર વણતા વણતા, ત્યારે એનું નામ અનુભૂતિ. અને સત્સંગમાં સંતો જ અનુભૂતિ આપી શકે, અને એ અનુભૂતિ એને ઈશ્વર સુધી પહોંચાડેલી. તો આમ એ અનુભૂતિનો નું દર્શન કરાવતા હરિરામજી કે બસ બીજું કઈ નહીં, ઉપવાસ કરી લઈશ ચાલશે, પણ સત્સંગ વગર નહીં ચાલે. અને સત્સંગનો અર્થ આપણે કર્યો છે સમયનો સદઉપયોગ કરવો, એનું નામ જ સત્સંગ. જેટલો દુરુપયોગ થયો એટલું એટલું જીવન નકામું. એટલે સત્સંગની વ્યાખ્યા એ જ, કોઈ ભજન કરવું, જપ કરવું, તપ કરવું, કોઈ સારું કામ કરવું, સેવા કરવી, આ બધા એનું નામ છે. પણ એમાં પ્રસન્નતા હોવી જોઈએ. હું જે કંઈ કરું છું પ્રભુનું કાર્ય કરું છું, હું સેવા કરું છું, સત્સંગ કરી રહ્યો છું, સાચો સંગ, એનું નામ જ સત્સંગ. સત્ય જે સાચું છે એની સાથે બેસવું, એની સાથે જોડાવવું, એનું નામ સત્સંગ. સારો વિચાર કરવો, સારું ચિંતન મનન કરવું, એ પણ સત્સંગ છે. તો આમ એ સત્સંગતિ સંસ્કૃતિ કર અંત. અને આ જન્મ મરણ, સંસ્કૃતિ એટલે જન્મ મરણની જે આપત્તિઓ છે, જન્મ મરણની જે ઘટમાળ છે, એનો અંત લાવનાર સત્સંગ છે. સત્સંગ વગર આ લક્ષ 84 ખૂટતી નથી, તૂટતી નથી. એટલે સંસ્કૃતિ રૂપ આ જન્મ મરણની લખ 84 નો અંત પણ સત્સંગના સાધન વડે જ માણસ પ્રાપ્ત કરે. સત્સંગ મુક્તિનું દ્વાર છે એમ કે છે કોઈ સંત સુજા. સંત રામ શિરોમણી મૂર. સત્સંગ એટલું જ માત્ર મુક્ત આ લક્ષ 84 ની ઘટમાળના કિલ્લામાંથી બહાર નીકળવાનો દરવાજો છે એમ મહારાજ. તો એમ શ્રી મુક્તિ કે, અહીંયા ભગવાન પણ પોતાના શ્રી મુક્તિ કે, સત્સંગ મુક્તિનું દ્વાર. એમ ભગવાને પણ પ્રજાજનોની વચ્ચે કહ્યું કે સત્સંગ એ જ મોટામાં મોટું સાધન છે આ ભવ સાગર તરવા માટે. પુણ્ય
એક જગ મહુ નહીં જગ એક
તો સત્સંગતિ એ હા એનો અંત લાવનાર છે. અને એક પુણ્ય કર્યું જગતમાં કે એક પુણ્ય એક જગ મહ નહીં દુજા. માત્ર એક જ પુણ્ય છે સાચામાં સાચું પુણ્ય. જેમ પરમાત્મા તત્વ માત્ર એક જ છે, બીજું છે જ નહીં, એમ તુલસીજી પણ ભગવાનના શ્રી મુક્તિ કહેલી વાત અહીંયા લખે છે કે આ જગતમાં કોઈ પણ જો પુણ્ય હોય તો માત્ર એક જ પુણ્ય છે જે શાશ્વત પુણ્ય છે, જે સાચું પુણ્ય છે, જે વાસ્તવિક પુણ્ય છે. કેટલાક પુણ્ય તો કોઈ સંતોના દ્વારા અપાયા હોય, પણ આ તો ભગવાનના શ્રી મુક્તિ અપાયેલું કે છે કે આ જગતની અંદર મોટામાં મોટું કોઈ જો કોઈ પુણ્ય હોય તો એક જ માત્ર પુણ્ય છે, બીજું પુણ્ય છે જ નહીં. અને તે
મન ક્રમ વચન પ્રપદ પૂજા.
મન વચન અને કર્મથી જે કોઈ ચિંતક છે, જે માનવ કલ્યાણને માટે સતત લાગી રહેલો છે તપમાં, જપમાં, ચિંતન મનનમાં, કે માનવ માત્રનું કલ્યાણ કેવી રીતે થાય, એને એવું ચિંતન કરનારને વિપ્ર કહેવામાં આવે. વેદો બ્રાહ્મણો રચ્યા છે. વેદમાં વ્યાસજીએ ગીતામાં આપ્યું છે માનવ કલ્યાણની વાતો આપી. એટલે જે સમસ્ત માનવનું કલ્યાણનું ચિંતન કરતો હોય એ વિપ્ર કહેવાય, એ બ્રાહ્મણ. સ્વાર્થ નહીં, કોઈ ક્યારેય પણ એનામાં સ્વાર્થ ન હોય બ્રાહ્મણ. ત્યાગ સમર્પણ કે જે ઋષિઓ થયા છે એ બધા જ ઋષિઓએ તપસ્યા કરી છે, ચિંતન કર્યું છે, તિતિક્ષા કરી છે, અને એમાંથી પોતાને જે સત્ય લાભ્યું, જે પ્રાપ્ત થયું, એને સમસ્ત માનવ જાતને માટે મૂકી દીધું. કે આ સૌને માટે છે, પોતાની પેટર્ન નથી કરાવડાવી, હું એકલો જ કમાઈ લઉં, બીજો કોઈ આ અડધર કે આ લીમડો બીજો કોઈ વાપરી જ ના છે મારા વગર. પણ આયુર્વેદ જેવા ગ્રંથના ઋષિઓએ સૌને માટે ખુલ્લું મૂક્યું, એને ઉપયોગ કરો અને આરોગ્ય મેળવો. એમ અહીંયા ઋષિઓ જે જે ઋષિઓએ તપસ્યા કરીને માનવ કલ્યાણના મહાન ચિંતન કર્યા અને કાર્ય કર્યા અને એના સંશોધનને સ્થાપિત કર્યા, એનું નામ છે વિપ્ર. અને એવા બ્રાહ્મણને મન કર્મ વચનથી જેને પૂજન કરે, કારણ જો એ પોતાનો રોટલો કમાવા જાય તો માનવ તો ચિંતન મનન નહીં કરી શકે. એને સવાર થશે ને પોતાના ઘરના યોગક્ષેમ ની ચિંતા થશે, એટલે કમાવા જશે ને ક્યાંક શોધવા જશે રોટલો, તે આવું ચિંતન આવું ત્યાં આવું જ્ઞાન એ નહીં આપી શકે. એટલા માટે સમાજને એની એની જાળવણી સોંપી, એની સુરક્ષા સોંપી, એને દક્ષિણા આપો, એને દાન આપો, એની સેવા કરો. મન ક્રમ વચન દીપ્રપદ પૂજા, એના ચરણને ચરણે ચાલો, એના પગલે પગલે ચાલો, એની સેવા પૂજા કરીશું તો એ આપણને કંઈક સારું જીવન જીવવાનું ચિંતન આપશે. માટે ભગવાને કહ્યું કે આ જગતની અંદર મોટામાં મોટું માત્ર એક જ પુણ્ય હોય તો તે આવો તપસ્વી, આવો જ્ઞાની, આવો આર્ષદ્રષ્ટા જેને કહેવાય, એ દૂરનું જોઈ શકે અને એ પ્રમાણે માનવ માત્ર માટે સ્થાપિત કરે એ પોતાની રચનાને, પોતાના સંશોધનને. એના માટે કહ્યું કે આવા વિપ્રને, આવા બ્રાહ્મણને મન કર્મ વચનથી એની પૂજા કરવી, એની રક્ષા કરવી, એનું યોગક્ષેમ સમાજે ઉપાડી લેવો, દક્ષિણા આપીને એની સેવા કરવી. અને એટલે ભગવાન પોતાના શ્રીમુખથી જ આ આજ્ઞા આપી રહ્યા છે, તો જ સંસ્કૃતિ વિકસશે, તો જ માનવ સમાજની અંદર કંઈક સદગુણ, કંઈક સાચો વિકાસ માનવનો એ આપવા વાળો એક બ્રાહ્મણ છે, જેણે વેદો આપ્યા, ઉપનિષદો આપ્યા, મહાભારત પુરાણ આપ્યું. બધા જ ઋષિઓ છે ને બ્રાહ્મણો છે, પણ બ્રાહ્મણ કોણ? પોતાનો સ્વાર્થ છોડી દઈને જે સમસ્ત સમાજ, પ્રજા, ધર્મ, સંસ્કૃતિનું ચિંતન કરે તે, અને એનું મન કર્મ વચન થી પૂજન ને સેવા કરવાની વાત પ્રભુએ પોતાના શ્રી કહી. અને એ જે છે આવી રીતે આવા બ્રાહ્મણની જે સેવા કરે છે વિપ્રની, એની ઉપર દેવતાઓ ઋષિઓ સૌ અતિ પ્રસન્ન રહી એને સાનુકૂળ રહે.
કપટ કરી,
અને આ રીતે કપટ ભાવ છોડી દઈને કોઈ એની અંદર ઈર્ષા નહીં, બ્રાહ્મણને માટે દ્વેષ નહીં, પણ બ્રાહ્મણને માટે સદભાવ રહે કે ભાઈ આ તો સાચું કાર્ય આપણા સૌને માટે કરે છે, અને એટલા માટે કપટ તજીને એના પ્રત્યેનો કોઈ પણ જાતની ખટાશ કે કડવાશ કે તીખાશ રાખ્યા વગર એ બ્રાહ્મણની જે સેવા કરે છે કરજો, તો સાનુકૂળ તે પર મને દેવો પણ એની પર પ્રસન્ન રહે. નહીં ભાઈ આ બ્રાહ્મણની સેવા કરે છે એટલે ઋષિઓ પણ એની પર પ્રસન્ન રહે, દેવો પણ પ્રસન્ન રહે, અને ભગવાન પોતાના શ્રી મુક્તિ કહી રહ્યા છે એટલે ભગવાન પણ પ્રસન્ન થવાના જ છે. એટલે બ્રાહ્મણની પૂજા, બ્રાહ્મણની રક્ષા ભગવાન તો કરે છે, પણ એનું યોગક્ષેમ એ ભગવાન જ આપવા વાળો છે, પણ લૌકિક રીતે એને સાચવવું, એને ક્યારેક આપણે વસ્ત્રદાન કરીએ, અન્નદાન કરીએ, ગુણદાન, પણ એની પાછળનું લક્ષ્ય એક જ છે કે આપણને એ જીવન જીવવાનું માર્ગદર્શન આપે છે, બોધ આપે છે, રસ્તો બતાવે છે, કથા દ્વારા, સત્સંગ દ્વારા જે ભક્તિ આપે છે. અને એટલા માટે આપણા શાસ્ત્ર ગ્રંથોએ એ ભગવાને પોતાના શ્રી મુખે બ્રાહ્મણોની રક્ષા કરવા માટેની આપણને આજ્ઞા આપી. એને દક્ષિણા એટલે આપણે એનું એની સેવા કરીએ છે, એ જે કંઈ આપણને આપે છે જીવન જીવવા માટેનો ઉપદેશ, બોધ, સાચું જીવન જીવવા માટે, તો એના માટે આપણે દક્ષિણા. જેમ કોઈ વસ્તુ ખરીદવા જઈએ તો કિંમત ચૂકવવી પડે, એ માગે એટલી કિંમત આપવી પડે, એની જગ્યાએ આ એક સંત, એક સાધુ કે વિદ્વાન, બ્રાહ્મણ, ઋષિમુનિ તમારે ત્યાં આવે ત્યારે તમારી પાસે માત્ર બહુ તો એક ટંકનો રોટલો માગે, અને એના બદલામાં તમને આટલું બધું કિંમતી જ્ઞાન આપી જાય. ત્યારે એક એક ગ્રંથ ખરીદવો હોય ને તો હજાર હજાર રૂપિયાનું, કેટલા હજારો રૂપિયા થાય ત્યારે ગ્રંથ મળે અને એને વાંચો ત્યારે એમાંથી જ્ઞાન પ્રાપ્ત થાય. જયારે આ ઋષિઓ, આ તપસ્વીઓ, સંતો, વિદ્વાનો તમારા ઘર આંગણે આવીને પોતાનું જ્ઞાન આપી જાય, માગે કેટલું? એક ભિક્ષા આપી દો બસ, તમારી જોડે સત્સંગ કરાવો. સનકાદિક ઋષિઓ અજામિલ ને ત્યાં ગયા, એને ત્યાં ભિક્ષા કરી, એને શું આપવું, આનું કઈ સદગતિ થાય, એટલે કહ્યું તારા ભવિષ્યમાં આવનાર પુત્રનો, જન્મ થનાર પુત્રનું નામ નારાયણ રાખ. જાણીજી મહારાજ કોયલીના એમાં બેઠા ચરામાં, અને ત્યાં આગળ પેલા પોતાના પશુ ચરાવનાર છોકરા આવીને એમને ભિક્ષા આપી જાય, રોટલો દૂધ ભાજી શાક રોજ આપી જાય. તો સંતને થયું કે આનું ખાઉં છું તો મારે બાકી તો ના રખાય. જો સંતની અંદર પણ સાધુ કોઈનું એમને ખાય નહીં, એટલે છોકરો લઈ ગયો ખેતરમાં, ઘઉં તૈયાર થયા હતા એને પોંખ પાડ્યો તો મહારાજે ખાધું. પછી એક પ્રદક્ષિણ એક આટોમાં લીધો ખેતરને, ચારે બાજુ પોતાના આસને આવી ગયા. એ જ રાત્રે કડકડતું હિમ પડ્યું, ઠરી જાય એવું, આમ બધા આંબા ને મવડા ને બધું કાળું મસ્ત થઈ ગયું. જાનકીદાસ મહારાજ વાત કરતા કે આમ કાળું મસ્ત થઈ ગયું, પણ એનું ખેતર કહ 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 લીલું, આમ ઘઉં એમના એમ રહી ગયેલા. જોયું બધાનું કાળું થઈ ગયું, મારું એકલું કેમ ના પડ્યું. એટલે છોકરાએ કહ્યું કે આવી રીતે લાવ્યો તો મહારાજને જ્ઞાનીજી મહારાજ કોયલીમાં, અને એમણે અહીંયા ગાડી પોંખ ખાધો ને આખા ખેતરમાં ગોરે આંટો માર્યો, પ્રદક્ષિણા કરી ગયા. સતને આવીને પ્રણામ કર્યા પેલા કે બાપ દીકરાએ, કે ભાઈ ખાધું છે કંઈક તો આપવું પડે ને, બદલો તો આપવો. સંત પોતાના જીવનમાં ભલે ગમે તેની ભિક્ષા કરે પણ એ એમને ના કરે. એમ અહીંયા આગળ પણ જે બ્રાહ્મણ ઋષિ આપે છે એના બદલામાં એને કંઈક ઋષિઓ પણ આપવાની ઈચ્છા રાખતા હોય છે. આમ તો તરી કપટ કરી દીધી સેવા, તો આમ જે સેવા કરે છે ભાવથી, કોઈ પણ નિસ્વાર્થ ભાવથી, આવા ઋષિની તપસ્વીની સંતની કે વિદ્વાનની, તો એને પણ એનું ફળ મળતું હોય છે. એટલે કપટ તજીને કોઈ પણ જાતની ઈચ્છાને વગર સેવા કરે એને ભગવાન સાચવે.